Karo Shriyani Vijayakrama Amutumya.
මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, විශේෂයෙන්ම මම ස්තුතිවන්ත වෙනවා. ඉතාමත් වැදගත් කාරණා රාශියක් කතා කරන අවස්ථාවේ විශේෂයෙන්ම ධීවරයන් සම්බන්ධයෙන් අපේ රටේ මේ රට පොහොසත් රටක් බවට පත් කරන්නට අපිට යොදා ගන්න පුළුවන් කර්මාන්තයක් තමයි ධීවර කර්මාන්තය. මේ කර්මාන්තය ගැන සාකච්ඡා කරන අවස්ථාවේ මට අවස්ථාව ලබා දීම ගැන විශේෂයෙන්ම ඊට ප්‍රථම අපි මේ පාර්ලිමේන්තුවේ ඇතිවෙච්ච තත්ත්වය ගැන මම විනාඩියක් කතා කරන්න ඕනි. අවංකවම කාන්තා මන්ත්‍රීවරියක් ඉදියට හිරුනිකා මන්ත්‍රීවරියට අපහාසයක් වෙලා තියෙනවා නම් ඒ ගැන අපි කනගාටු වෙනවා. හැබැයි මන්ත්‍රීතුමිය ඔබතුමියක් මවත් මාත්මමක්. අපි මීට වඩා ආදර්ශමත්ව කටයුතු කරන්න ඕනේ. අපි වචන පාවිච්චි කරද්දි අපිට හිතේදන ඇති වෙන්න පුළුවන්. මගේ ජීවිතෙත් මම අබමල් රේණුවකවත් හොරකමක් කරලා නැති අනුන්ගේ දෙයක් අරන් නැති මිනිස්සෙක්. හැබැයි අපි දේශපාලනට ඇවිල්ලා ගොඩක් අපහාස විඳලා තියෙනවා. ඉතින් ඒ නිසා අපි කාන්තාව විදියට ඒ වගේ ප්‍රශ්නවලට මුහුණ දෙද්දී අපි බුද්ධිමත්ව කටයුතු කරන්නට ඕනේ. එහෙම නැති වුණොත් මේ කාන්තා දේශපාලනයේ තත්ත්වෙම කඩා වැටෙනවා. ඒ වගේම අද අපේ පාර්ලිමේන්තුවේ මේ විවාදයට ලක් වෙලා තියෙන මේ හඬපට ටික මේක පටිගත කිරීම තමයි මුල්ම වැරද්ද. මිනිස්සුන්ට කතා කරන්න පුළුවන් දේවල්, නමුත් පටිගත කිරීම යාළුවෝ යාළුවෝ අතර මගේ ජීවිතේ නම් මම කවදාවත් අපි කුණුහරුප කතා කරන්නේ. හැබැයි මිනිස්සු කතා කරන අය ඉන්නවා. හැබැයි මේක පටිගත කිරීම තමයි පළමු වැරැද්ද. ඊළඟට අධිකරණ ශේෂ්ත්‍ර දේශපාලඥයෝ අත ගැසීම වැරදි. මොකද මම නීතිඥවරියක්, මම වැඩ බලන මහේස්ත්‍රාත්වරියක් විදියට කටයුතු කරලා තියෙනවා. මම දේශපාලනට එනකන් 2008 ඉස්සෙල්ලම දේශපාලනට පාදපණහම් අවුරුදු 10ක කාලයක්, 98 අවුරුදු ඉඳන්. හැබැයි අපි වැඩ බලන මහේස්ත්‍රාත්වරයා ඉන්න දවසටවත් පුජ්‍යලිකව සේවාදායකව හම්බෙලා නැහැ. එතකොට මේ විනිසුරුවරුන් සමග මේ තියෙන හඬපටවල මේ සත්‍ය සොයා ගැනීම පමණක් නෙවෙයි, අධිකරණ ශේෂ්ත්‍රයේ කඩා වැටීම ගැන ලොකු කනගාටුවක් අපිට තියෙනවා. මොකද මේ රට තුල ඇතිවෙච්ච මතවාදය අද දේශපාලකියෝ පිළිබඳ නරක මතවාදයක් රටේ ඇති වෙලා තියෙනවා. ඒ වගේම අධිකරණ ශේෂ්ත්‍රයත් මේ විදිහට කඩා වැටුනම මේකට මේ සියලු වගකිය යුතු පාර්ශ්වයන් මේ රට විනාශයට තමයි අරන් ගිහිලා තියෙන්නේ. ඉතින් ඒ නිසා මේ රටේ ජීවත් වෙන වගකිව යුතු පුරවැසියන් විදියට හැම කෙනෙකුටම මේ වගකීම බාර ගන්න වෙනවා. ඒ නිසා විශේෂයෙන්ම මේ රටට ආදර්ශමත් පුරවැසියන් විදියට පාර්ලිමේන්තුවෙන් අපි මේක පටන් ගන්න ඕනේ. පාර්ලිමේන්තුවේ ඒ ආදර්ශමත් භාවය පෙන්නුවොත් රංජන් රාමනායක මන්ත්‍රීතුමා විනිශ්චකාරවරුන්ට කතා නොකර හිටියන මේ ප්‍රශ්නේ ඇති වෙන්නේ නැහැ. ඒ වගේම විනිශ්චකාරවරු අපිට ඉහලින් අපි තියමු. විනිශ්චකාරවරු තමන්ගේ ආචාර ධර්ම රැකගෙන මේ කඩා වැටීම රටේ ඇති වෙන්නේ නැහැ. ඉතින් ඒ නිසා අපි මේ වගකිව යුතු පිරිස අතරයි මේ කඩා වැටීම, මේ අපරාධය, මේ අධිකරණය කියන මේ ආයතනයට මැදිහත් වීම, ඇඟිලි ගැසීම, මේක අධිකරණ අපහාස කිරීම. ඒ නිසා නීතිය පැත්තෙන් බැලුවොත් ගොඩක් දේවල් තියෙනවා අපිට පියවර ගන්න, මේ සම්බන්ධයෙන් ක්‍රියා කරන්න. ඒ වගේම අද අපි මගේ විනාඩි 5ක් අවසානයේ කියලා දැනුම් දෙනවා. මේ මාතෘකාව ගැන මම කතා කරන්න ඕනේ. විශේෂයෙන් දීවරයින් සම්බන්ධයෙන් කතා කරද්දී අපි රටක් විදියට මේ දීවර කර්මාන්තයේ උන්නතිය වෙනුවෙන් දීවරයින්ට ලාම්පු තෙල් සහනාධාරයක් දුන්නා. ඒ සහනාධාරය තවදුරටත් පවත්වාගෙන යන්නට ඕනි. ඒ වගේම මේ අද පනවන මේ රෙගුලාසි රාශියක් අද පනවන මේ රෙගුලාසි මගින් විශේෂයෙන්ම අභය භූමීන් නැති කරලා තියෙන උද්‍යාන ජාතික උද්‍යානයන් කීපයක්, අභය භූමීන් කීපයක් මේ විදිහට නම් කරලා විරල සංරක්ෂණය කරන්න වැඩපිළිවෙළවල් මේ තුල තියෙනවා. ඒ වගේම විරල මත්ස්‍ය අපරාධ ගැන, දීවරයේ සම්බන්ධයෙන් අපරාධ ගැන නීති රීති ටික, ඒ වගේම මේ දුර්ලභ මසුන්ගේ ජීවිත ආරක්ෂා කිරීම, ඒ ජෛව විවිධත්වය ආරක්ෂා කිරීම, කොරල්පර ආරක්ෂා කිරීම සිට අපේ රටේ මේ ස්වභාවික සම්පත් ආරක්ෂා කරලා, ඒ වගේම මේ දීවර කර්මාන්තය ඉදිරියට ගෙන යාමට, මොකද අද නීති රීති ගොඩක් කතා වෙන දවසක්, එකින් එක කතා කරන්න ගියොත් මට එකක්වත් ඉවර කරන්න වෙන්නේ නැහැ ගරු මන්ත්‍රීතුමනි. ඒ නිසා ඉතා වැදගත් නීති සමූහයක් ක්‍රියාවට නම් වෙන අවස්ථාවක්. ඒ නිසා මේ නීති රීති මගින් විශේෂයෙන්ම මේ දීවර කර්මාන්තයේ උන්නතිය සංවර්ධනය, ඒ වගේම දීවරයාගේ වෘත්ති ආරක්ෂාව අපි සැලසෙනවයි කියන කාරණේ විශේෂයෙන් සඳහන් කරන්නට ඕනේ. ඒ වගේම අතිගරු ජනාධිපතිතුමාගේ මේ සෞභාග්‍යයේ දැක්ම තුලත්, ඒ දැක්ම ප්‍රතිපත්ති මාලාව තුලත් විශේෂයෙන් මේ දීවරයන් සම්බන්ධයෙන් කතා කරලා ඔවුන්ගේ ආරක්ෂාව ගැන විශේෂ වැඩපිළිවෙලක් ඇතුව තමයි අද මේ ආණ්ඩුව අතිගරු ජනාධිපතිතුමා බාර අරන් තියෙන්නේ. ඉතින් මේ මොහොතේ අපි විශේෂයෙන්ම අපි
කරු මන්ත්‍රීතුමා මේ දෙකක් තියෙනවා
දිස්ත්‍රික් සම්බන්ධීකරණ කමිටුවේ. අම්පාර දිස්ත්‍රික්කේ විශාල දීවර පිරිසක් ඉන්නවා. පහුගිය කාල සීමාවේ දිස්ත්‍රික් සම්බන්ධීකරණ කමිටුවේ සභාපතිවරයා විදියටත් අපි අනුමත කරා ඔවුන්ගේ ජීවනෝපාය අහිමි වුණා. අපේ කුමුරු ගොවිතැන් කරන ජනතාවගේ ජීවනෝපාය අහිමි වුණා. මේ අයට යම්කිසි සහනයක් දෙන්න අපි ආණ්ඩුවක් විදියට මැදිහත් වෙන්න ඕනේ කියන යෝජනාව අපි සම්මත කළා එව්වා. ඒ වගේම අපිට සේනානායක සමුද්‍රයෙන් පටන් ගත්තාම මහා මිරිදිය වැව් රාශියක් තියෙන දීවර මිරිදිය
වයින්ඩ් අප් ප්ලීස්.
තව විනාඩියක් දෙන්න ගරු සභාපතිතුමනි. දිස්ත්‍රික්කයක්, ඒ වගේම අපිට ඔලුවිල් වරාය මේ වෙනකොට සමහරු වහන්න කියලා යෝජනා කරනවා. හැබැයි මේ විශාල වියදමක් කරලා අපේ රටේ හදලා තියෙන මේ වරාය අපි රැක ගන්න ඕන අපේ දිස්ත්‍රික්කයේ වරායක් විදියට. ඒ වගේම ඒ නිසා ඔලුවිල් නින්දවුර් ගම්මාන වලට හානියක් වෙනවයි කියනවනම්, ඒ මුහුදු කාදනේ එනවයි කියනවනම් ඔලුවිල් වරායෙම තියෙනව ගල් ගෙනාපුවා. ඒ ගල් දාලා මුහුදු කාදනේ නවත්තන්න පුළුවන් ගරු එමෙතුමනි. ඒ නිසා අපේ දිස්ත්‍රික්කයේ මේ මිරිදිය දීවර කර්මාන්තයේ වගේම අපේ වැව් ටිකට මත්ස්‍ය වගාව වැඩි කරන්න ඒ දීවරයින්ගේ දීවර කර්මාන්තයේ නගා සිටිනවා වගේම ඔලුවිල් වරායත් ආශ්‍රිතව 30,000ක විතර පවුල් සංඛ්‍යාවක් දීවර කර්මාන්තයේ දෙනවා. ඒ නිසා මේ දීවර වරායත් ආරක්ෂා කරලා ඉදිරියට මේ රටේ මේ දීවර කර්මාන්තය දියුණු කරන්න, ඒ වගේ මේ රටට විදේශ විනිමය උපයන්න පුළුවන් මහා ධනස්කන්ධයක් හොයන්න පුළුවන් කර්මාන්තයක් තමයි මේ දීවර කර්මාන්තය. මේ කර්මාන්තයේ නගා සිටවලා මම විශ්වාස කරනවා එක පැත්තකින් රත්නපුරේ මැණික් තියනවා වගේම මේ රට වටේම තියෙන මේ මුහුදක් අපේ රටට මහා සම්පතක්.
හොඳයි.
ඒ නිසා මේ සම්පත ආරක්ෂා කරගන්න කටයුතු කරන්න කියලා ඉල්ලා සිටමින් මම නියඬ වෙනවා.
ස්තුතියි. ගරු මහරූෆ් මන්ත්‍රීතුමා.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. සභේක තලමේ තංගම උපනවරකලේ ඉන්ද්‍ර මිහ முக்கியமான ஒரு அமைச்சின் கீழ் பேச சந்தர்ப்பத்திற்கு சந்தேகத்துக்குண்டேன். முதலாவது இந்த அமைச்சை பொறுப்படுத்திருக்கின்ற எங்களுடைய ஒரு தமிழ் பேசும் மகனை டாக்டர் தேவானந்த அமைச்சர் அவர்களை நான் கண்டவுடன் கடந்த வாரம் அவர்களோடு பேசிய போது எமது மாவட்டத்தினுடைய மீனவர்களுடைய பிரச்சினையை அவர்கள் நேரடியாக தீர்த்து வைப்பதற்கு எனக்கு ஒரு சந்தர்ப்பத்தை தருவதாக அவர்கள் கூறினார்கள். அவர்களை அந்த மீனவ சங்கங்களை அழைத்து வந்து அவர்களுடைய பிரச்சினையை நான் நேரடியாக கேட்கின்றேன் என்று கூறியமைக்காக அவர்களுக்கு நான் முதலிலே நன்றி தெரிவித்துக் கொண்டார். அது மட்டுமல்லாமல் எமது பிரதேசத்திற்கு நேரடியாக வருவதாகவும் அவர்கள் எனக்கு வாக்களித்திருக்கின்றார்கள். அவர்களுக்கு நான் நன்றியை தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கின்றேன். இந்த நாட்டில் இருக்கின்ற கடல் வளத்தை பொறுத்தவரையிலே 5,17,000 கடற்பரப்பினை கொண்ட எமது வளம், அதே போன்று உலர் வளையத்தில் இருக்கின்ற நன்னீர் 489,000 கடல்வளத்தை கொண்டாலும் கூட இந்த நாட்டினுடைய சுற்றளவிலே மன்னார், யாழ்ப்பாணம், முல்லைத்தீவு, திருகோணமலை, மட்டக்கிழப்பு, பொத்துயில் வரையிலான இந்த பிரதேசம் கிட்டத்தட்ட 889 நீள கடல்மலை கடல் நீளத்தை கொண்டது. அதே நேரத்தில் மன்னாருக்கு அப்பால் நாங்கள் சென்றால் ஹம்மாந்தோட்டை துவக்கம் கொழும்பு வரையான பகுதி 459 கிலோமீட்டர் தான். மூன்றில் இரண்டு பகுதி எமது வடகிழக்கிலே அமைந்திருக்கின்ற இந்த கரையோர பகுதி ஒரு வளமிக்க பகுதியாக திகழ்ந்தது. அன்று 40% உற்பத்தியை யாழ் மன்னாரிலே இருந்து முல்லைத்தீவு வரை இருக்கின்ற அந்த பிரதேசத்திலே நாங்கள் கூடுதலான அந்த உற்பத்தியை செய்தோம். அதிலே உங்களுக்கு தெரியும், உற்பத்தியாகின்ற மீன்பிடி பிறப்பும் வளர்ச்சியும் அந்த பிரதேசத்திலே கடல் அடித்தட மேடை என்ற தலைமேடை என்று கூறப்படுகின்ற அந்த கண்டினென்டல் செல்ஃப் என கூறப்படுகின்ற அந்த பிரதேசம் இன்று பக்கத்தே இருக்கின்ற கேரளா, இந்தியா மற்றும் மாலைதீவு போன்ற நாடுகளுடைய ரோலர் படகுகளால் கொள்ளையடிக்கப்படுகின்ற நிகழ்ச்சியை நாங்கள் கண்டுகொண்டிருக்கின்றோம். எங்களுடைய அமைச்சர் மீதங்களுக்கு நம்பிக்கை இருக்கின்றது. எங்களுடைய பிரச்சனைகளை நாங்கள் அன்று ஜோசப் மைக்கேல் பெரேரா துவக்கம் எங்களுடைய மஹிந்த விஜயசேகர நாங்கள் எங்களுடைய பிரச்சனையை சொன்னோம். 30 வருடகாலமாக தீர்க்கப்படாத இந்த பிரச்சனைகள் உங்களுடைய காலத்திலே தீர்க்கப்படும் என்ற நம்பிக்கையிலே நான் ஒன்றை கூற விரும்புகின்றேன். உங்களுக்கு தெரியும், திருகோணமலையில் இருக்கின்ற இனஹாபர் ஏரியாவிலே எங்களுக்கு 7 கிலோமீட்டர் கடல் மைல் தூரத்திலே நாங்கள் செல்ல முடியாத சூழல் இருக்கின்றது. கிண்ணியா மூதூர் பிரதேச மக்கள் 25 கிலோமீட்டர் கங்கால் தான் அவர்கள் செல்ல முடியும். அந்த சிறிய கண்ணாடி பலகளை கொண்டு செல்ல முடியாது. ஏனென்றால் அதிலே நீங்கள் காலி துறைமுகத்திலே போடப்பட்டிருப்பது போன்று போயாக்களை மிதக்கும் படகுகளை மார்க் செய்து 4 கிலோமீட்டருக்குள் அவர்களுடைய கரையோர மீன்பிடிகளை சிறிய வள்ளங்களில் சென்று படகுகளில் சென்று அந்த மீன்பிடியை தொடர்வதற்கு அனுமதிக்க வேண்டும். அங்கு கரையோரங்களிலே இருக்கின்ற முகாம்கள் அவர்களை மீன்பிடியை பிடிப்பதற்கு தடையாக இருக்கின்றார்கள். இந்த நேரத்திலே உங்களை பொறுத்த வரையிலே இந்த மக்களுடைய மொழியை புரிந்து கொண்டவர் என்ற வகையிலே கடந்த 30 வருடகாலமாக நாங்கள் அனுபவித்திருக்கின்ற அந்த தடையை நீங்கள் நீக்கி தருவீர்கள் என்ற நம்பிக்கை எனக்கு இருக்கின்றது. ஏனென்றால் நீங்கள் சொல்லுகின்றவற்றை செய்கின்ற ஒரு அமைச்சராக கடந்த காலங்களில் திறந்திருக்கின்றீர்கள். இன்று எங்களுடைய வளங்கள், இந்த நாட்டினுடைய மீன்பிடி வளங்கள் அன்று உங்களுக்கு தெரியும் சிறுமா பண்டார நாயக்காருடைய காலத்திலே 72-76 காலப்பகுதியில்தான் கூட்டுறவு மீன்பிடி கூட்டுறவு சங்கங்கள் உருவாக்கப்பட்டது. அந்த சங்கங்கள் பிறகு நோர்வே என்கின்ற அமைப்புக்கு கீழே பல நிறுவனங்கள் வந்தாலும் கூட அவர்களுடைய தலைவர்கள் நிர்வாக உத்தியோகத்தில் அத்தனை பேரும் எமது சிறுபான்மை சமூகத்தை சாராதவர்களாக, எங்களுடைய மொழியை புரிந்து கொள்ளாதவர்களாக அவர்கள் செல்லுகின்ற அத்தனை விடயங்களும் இன்று புல்மோட்டை துவக்கம் இலங்கை துறை வரைக்கு இருக்கின்ற 105 கிலோமீட்டர் நீளப்பரப்பிலே எங்களுடைய மக்கள் ஆழ்கடலுக்கு செல்ல முடிய வளங்கள் ஒன்றுமே இல்லை. ஆகவே உங்களுடைய காலப்பகுதியில் இந்த உதவி திட்டங்கள் அந்த பிரதேசத்தில் வாழ்கின்ற 80% மீனவர்களுக்கு கிடைக்க வேண்டும். இதிலே உங்களுடைய உதவியை நாங்கள் நாடுகின்றோம். அந்த அடிப்படையிலே எங்களுடைய இந்த சபைக்கு முதல்வராக சபை முதல்வராக தெரிசியப்பட்டிருக்கின்ற எங்களுடைய அமைச்சர் சிறந்த பண்புள்ளவர் எங்களுடைய தினேஷ் குணவர்த்தன அமைச்சர் அவர்களுக்கு நான் நன்றி கூட கடமைப்பட்டிருக்கின்றேன். ஒரு நெறிப்படுத்தப்படுகின்ற ஒரு மனிதாபிமானம் உள்ள ஒரு அமைச்சராக நான் உங்களை கண்டிருக்கின்றேன். அந்த வகையிலே எமது கரையோர பகுதி மக்களுடைய இந்த மீன்பிடியை இருக்கின்ற தடைகளை நீக்கி தருவதிலே உங்களுடைய ஒத்துழைப்பு எங்களுக்கு அவசியமானதாகும். ஏனென்றால் இன்று ஏற்றுமதி இன்றைக்கு உங்களுக்கு தெரியும் எங்களுக்கு எங்களுடைய மீன்களை ஆழ்கடல் மீன்களை நாங்கள் பிடிக்க முடியாத அளவுக்கு பல வெளிநாடுகள் எங்களுக்கு சிறிய சிறிய படைகளை தந்துவிட்டு அவர்கள் ரோடர் படைகளை களவெடுத்து செல்கின்றார்கள். அவர்களை தடுத்து நிறுத்த வேண்டும். எங்களுடைய மக்களுடைய உரிமைகளை எங்கள் மக்களுக்கு ஒன்று கொடுக்க வேண்டும் என்று கேட்பது மட்டுமல்லாமல் இந்த நேரத்திலே உங்களுடைய அமைச்சுக்கு கீழே இருக்கின்ற வளங்கள் அத்தனையும், ஏனென்றால் சில தடை செய்யப்பட்ட மீன்பிடிகள் என்று கூறுகின்றார்கள், நீங்கள் புதிய புதிய அணுகுமுறைகளை புதிய மீன்பிடி முறைகளை அவர்களுக்கு பயிற்சி மூலமாக வழங்கி அதே நேரத்தில் பெரும் கப்பல்களை கட்டக்கூடிய துறைமுகத்தை எங்களுடைய ஜான்சன் பெர்னாண்டோ எங்களுடைய அமைச்சர் அவர்கள், நான் பிரதி அமைச்சராக இருந்தபோது கப்பல் துறை எங்களுடைய இயற்கை துறைமுகத்திலே கப்பல் கட்டுமானங்களை செய்ய முடியும் என்று கூறினேன். இரண்டு நிறுவனங்களை கொண்டு காட்டினேன். அதே நேரத்தில் புடவைக்காட்டு புல்மோட்டை கிண்ணியா கோண்ட பிரதேசத்தில் மட்டுமல்ல தோப்பூரிலும் எங்களுடைய மீன்பிடி துறைமுகத்தை அமைத்து தருவதற்கு எங்களுடைய மஹிந்த அமரவீர அவர்கள் கூட வாக்குறுதி அளித்தார்கள். எங்களுடைய சுதந்திர புண்ணியமே அவர்கள் கூட வாக்குறுதி அளித்திருக்கிறார்கள் 2010. ஆகவே எங்களுடைய காலப்பகுதியிலே அந்த மீன்பிடி துறைமுகங்கள் அமைக்கப்பட வேண்டும். எங்களுடைய ஜான்சன் அமைச்சர்களுடைய காலப்பகுதியில் எங்களுடைய துறைமுகத்திலே கப்பல்
கட்டுமான
அமைத்து தர வேண்டும் என்று கேட்டு விடைபெறுகின்றேன். நன்றி.
ஹானபல் மன்சூர், you have about 3 to 4 minutes.
Bismillahir Rahmanir Rahim. சபைக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, கடற்றொழில் நீரியல் வளங்கள் சட்டத்தின் கீழ் கொண்டுவரப்பட்டிருக்கின்ற ஒழுங்கு விதிகள் தொடர்பான விவாதத்திலே கலந்து கொள்வதிலே நான் மகிழ்ச்சி அடைகின்றேன். எனக்கு ஒதுக்கப்பட்ட நேரம் மிக தாராளமாக குறைக்கப்பட்ட நிலையிலே நான் மிகச் சுருக்கமாக பேச வேண்டிய நிர்பந்தத்தில் இருக்கிறேன். இந்த விவாதம் ஆரம்பித்த நேரத்திலே இருந்து குறித்த விவாதம் தொடர்பாக இல்லாமல் வேறு வேறு விடயங்கள் சம்பந்தமாக தான் எங்களுடைய பாராளுமன்ற உறுப்பினர்கள், அதுவும் ஆளுங்கட்சியில் இருக்கின்ற உறுப்பினர்கள் பேசிக் கொண்டார்கள். தனி மனிதர்களுடைய அசிங்கங்களையும் அவர்களுடைய ரகசியங்களையும் பேசுவதற்கு இந்த உயரிய சபை பாதிக்கப்படுவது பற்றி நான் கவலை படுகின்றேன். அதுவும் கடந்த ஜனாதிபதி தேர்தலிலே அவசரமாக ஆளுங்கட்சிக்கு வந்த எங்களுடைய பாராளுமன்ற உறுப்பினர்கள் அமைச்சர்கள் ஒரு முன்மாதிரியான அமைப்பிலே இந்த ஆட்சியை கொண்டு போவார்கள், இந்த நாட்டை முன்னேற்றுவார்கள் என்று மக்கள் நம்பிக்கொண்டிருக்கிறார்கள். அந்த சூழலிலே இந்த நகைப்புக்குரிய விடயமாக ஒரு சபையாக இந்த பாராளுமன்றம் மாறியிருக்கிறது. இந்த சகோதரர் ரஞ்சன் ராமநாயக் அவர்கள் அவர் சேமிப்பு வைத்த அந்த உரையாடல்கள், தொலைபேசி உரையாடல்கள், அது அவரால் வெளிப்படுத்தப்படவில்லை என்றால் அது பெரிய குற்றமான விடயமல்ல. ஆனால் அவர் உரையாடல் மூலமாக அவர் குற்றவாளியாக காணப்பட்டால் அவரை தண்டிப்பது குறித்து யாருக்கும் ஆட்சேபனில் கிடையாது. ஆனால் அந்த உரையாடல் அந்த பதிவுகளை கைப்பற்றிய போலீசார் இன்று அதை தாராளமாக வெளிப்படுத்தியிருக்கிறார்கள் ஊடகங்களிலும் யூடியூபிலும் இன்று முகநூல்களிலும் என்று சமூக வலைதளங்களிலே மிக தாராளமாக அவைகள் தாராளமாக பரிமாறப்படுகின்றன. இது மிகவும் அநாகரிகமான விடயமாகும். ஒரு பொறுப்பு வாய்ந்த அரசாங்கம் என்ற வகையிலே இந்த உரையாடல்கள் வெளிப்படுத்தப்படுவது ஒரு மிக கேவலையான ஒரு அசிங்கமான விடயமாக நான் பார்க்கிறேன். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, இவ்வாறு இந்த நாட்டை கொண்டு போகின்ற இந்த நாட்டினுடைய பொருளாதாரத்தை மேம்படுத்துகின்ற விடயம் தொடர்பாக காலத்தை நேரத்தை நாங்கள் பாவிக்காமல் இவ்வாறான விடயங்களே பாவித்துக் கொண்டிருப்பதிலிருந்து நாங்கள் எல்லோரும் விடுபட வேண்டும் என்கிற ஒரு விஷயத்தை இந்த சபையிலே சொல்லிக் கொள்ள விரும்புகிறேன். அன்பா அந்த கௌரவ உறுப்பினர்களே, இந்த 3-2 பெரும்பான்மையை அடுத்த பொதுத் தேர்தலை பெறுவதற்கு கடும் முனைவை முயற்சியை எங்களுடைய கோட்டாபய ராஜபக்ச எங்களுடைய அதிமேதகு ஜனாதிபதி அவர்களுடைய தலைமையிலான கூட்டம் முயற்சி செய்து கொண்டிருக்கிறது. இந்த எதிர்கட்சி உறுப்பினராக முதல் தடவையாக பேச கிடைத்த எனக்கு எங்களுடைய அதிமேதக ஜனாதிபதி அவர்களுடைய தெரிவு குறித்து அவருக்காக என்னுடைய வாழ்த்துக்களை நான் தெரிவித்துக் கொள்கின்ற அதே நேரம் இந்த 3-2 பெரும்பான்மைக்காக முயற்சிகின்ற நீங்கள் இதற்கான அவ்வாறான முயற்சியிலே இருக்கின்றீர்கள் என்று எங்களுக்கு வெளிப்படையாக தெரியாவிட்டாலும் இருக்கிற இந்த நீங்கள் மக்களுக்கு அளித்த நிறைவேற்றுவதற்காக தேவைப்படுகின்ற அனைத்து ஆதரவையும் நாங்கள் எதிர்க்கட்சியில் இருந்தாலும் தருவதற்கு நாங்கள் தாராளமாக தயாராக இருக்கிறோம். மாணவர்களுக்கு இலவசமாக கொடுப்பதாக சொன்ன பத்துக்களாக இருந்தாலும் சரி, விவசாயிகளுக்கு வழங்குவதாக உறுதியளித்த இலவசமான
அனைத்தையும்
நாங்கள் வன்மை பிளீஸ் ஆதரவை தர இருக்கிறோம்.
கௌரவ சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, இன்று என்னுடைய அமைச்சினுடைய முன்மொழிவுகள் பிரேரணைகளாக முன்வைக்கப்பட்டிருக்கின்றது. அந்த வகையில் ஆளுங்கட்சி உறுப்பினர்களும் எதிர்க்கட்சி உறுப்பினர்களும் ஒரு சிறந்த கருத்துக்களையும் ஆலோசனைகளையும் முன்வைத்திருக்கின்றார்கள். அந்த வகையில் அவர்களுடைய அந்த கருத்துக்களையும் ஆலோசனைகளையும் கருத்தில் எடுத்துக்கொண்டு முதலாவது பிரேரணையாக முதலாவது முன்மொழிவை நான் முன்வைத்திருக்கின்றேன். ஆய்
Honorable member, there is no time yet.
Yes, finish.
We have to go for. Yeah,
that's why I move.
Is item?
I am moving item one.
House agrees.
Aye.
Item two.
Om.
Item three.
Om.
Item four.
Om.
Item seven.
Om.
Item eight.
Om.
And item nine.
Okay.
கரு சபாநாயகதுமா
விசிதவனி பதாதா அப்பரமாக தக்குவா பால்மேன் தோ கல்த்த மீத்தியாய்
கரு கல்த்த பீமே யோஜனாவ கலப்பத் மந்திருமா
கரு மந்தோ மங் இதிரிபத் கிரிமிட பெற பொடி சமாவில் நோவா மே மே அமைத்துமா அமைத்துமாக இல்லிமாக கரணவா தெவினிய வகந்திய சம்பந்தேன் விசேஷவாதான் யமுகரலா
ඒක ඉවරයි ගරු මන්ත්‍රීතුමා
මම කියන්නේ
මේ ජර්මන්ට් එකේ ජර්මන්ට් එක මූව් කරන්න
ආගලාට තින් මේ උනේ නැහැ තේකයි මුල අසනේ මන්ත්‍රමනේ සභාව කල් දබන අවස්ථාවේ යෝජනාව 2020 වසර සඳහා පළමු වසරට ලමුන් ඇතුළත් කර ගැනීමේ කටයුතු මේ දිනවල පාසල්වල සිදුවමින් පවතී මේ අතර පාසල් අධ්‍යාපනය ලැබීමට වයස් සම්පූර්ණ කර ඇති නමුදු අපේක්ෂිත පාසල් නොලද දරුවන් සැලකිය යුතු සංඛ්‍යාවක් සිටින බවද වාර්තා වේ. මෙම දරුවන්ගේ දෙමාපියන් විසින් එම දරුවන්ද සමග එම පාසල් ඉදිරිපිට විරෝධතා දක්වමින් සිටීමේ අවස්ථා ගන්නාවක්ද ජනමාධ්‍ය විසින් වාර්තා කරමින් සිටී. මේ ඉතා කනගාටුදායක තත්ත්වයකි. ජීවිතයේ මහත් බලාපොරොත්තුව පාසල් අධ්‍යාපනය තුළත් වීමට සිටින මෙම දරුවන්ට අපේක්ෂිත පාසල් ලබා දීම සඳහා විධිමත් වැඩපිළිවෙලක් සකස් කළ යුතුයයි මෙම ගරු සභාවට යෝජනා කර සිටිමි. මුල් ආසනයේ මන්ත්‍රීතුමනි, ඇත්තටම මේක අද ජාතික මට්ටමේ අවධානය යොමු කළ යුතු ඉතාමත්ම තීරණාත්මක ප්‍රශ්නයක් වෙලා තියෙනවා. මේක ජාතියේ ඛේදවාචකයක් බවට පත් වෙලා තියෙනවා. ඔබතුමා දන්නවා දරුවන්ගේ ළමා කාලය අද මේ මොහොත වෙන විට මුළුමනින්ම අහෝසිලා තියෙනවා. අපි දරුවෙක් පළවෙනි වසරට තමන්ගේ පාසලට දාන්න බැරුණායින් පස්සේදී ටිකක් එහාට තියෙන පාසලකට ජනප්‍රිය පාසලකට දාන්න අම්මලා තාත්තලා යොමු වෙනවා. දරුවා උදේ නැගිට ඕනවා 5ට විතර. දරුවා නිදි. දරුවගේ මූණ සෝදනවා. දරුවා නිදි. දරුවට ගවුන් අඳිනවා සූට් අඳිනවා දරුව නිදි. දරුවට බත් කවනවා දරුව නිදි. ඊළඟට දරුවාගේ පොත් බෑග් එක දානවා කරේ දරුව නිදි. වාහනේ එනවා පාසල් රටේ දරුව නිදි තල්ලු කරන දානවා ගිහිල්ලා අම්මලා තාත්තලා එතෙන්ට. ඊළඟට දරුවා පාසල් ඒ වාහන නගිනවා දරුව නිදි. පාසලට යනවා පාසලෙත් දරුව නිදි. හවස ගෙදර එනවා දරුව නිදි. ළමා කාලය දරුවගේ මුළුමනින්ම අහෝසි කරලා තියෙනවා. மின்ன மே அவிதிமத் தத்தே நிசா ஏக நிசா கல்பனாக்கல பலான்ன அத மே பத்தத்திய மே தத்து பிந்துவேட்டிச்ச நிசா அம்மல தாத்லாட சித்தவினவா பலதாரிம் பச்சே மெத்தியமுத்துரு பச்சே கிகில்லா பின்சென்டுவிலா தமங்க தருவக் கோமாரி லியுமக் அரகன ஏ ஜனப்பிரிய பாசலட்ட தல்லுகரல தான் மேக அப்பி தக்கினவா மகாதேவந்த கேஜவாத்தகியாக் ஏ எக்கம மட மதகாய் மே ஏ கியாண்டு ஹிட்டபு பிரசித்தி அமைச்சர் எஸ்பி சாநாயக மகாத்தியா கியாபு கதாத்தமாய் கமேத்தின சீலும பாசல் வாழதாலா ஜனப்பிரிய பாசல் நகர்ந்த பாசலட்ட தரு அனிவாரியம் எத்துலத்துக்கிறான் கட்டுத்துக்கிறான் நீக்கில் அம்மல தாத்தலாட்டு கியனவா மேக்கே விலாதீன முகத்த எத்தும இகன கத்தி கமே பாசல் எத்தும கமே பாசல் அமத்தக்கிறா அமத்தக்கர்ல அத எத்துமா மே அஹிம்சக அம்மல தாத்தலாட பலாபொருத்து அத்திகரணமா ஜாயகிரகணிகள நுழைக்கி தருவே அப்படி தன்னவா தசமாச குசே தராகன மேலோகட்ட பிஹிகரன் மகாதேவந்த விராத்தரணவா எஹம தரல தமாய் தருவே பிஹிகர்ல அவுர்து பஹ பிருணம் பசதி தருவே பலவினி மத்தரட தான்னி நமுத் மந்திரதுமணி கல்பனா கல்ல பலன்ன எக்தரா எக வருஷக யம் வருஷக ஜனவா திஸ்ஸகேம் பசதி மே தருவ இப்பதுனோதி ஏ தருவட்ட ஈலங்க வசர வெனகாங் இன்னோன ஏ தருவகே வயசம்பூர்ண விம நதி நிசா பாசலட்ட யன்ன புதும அபராதயக் மேக ஏ நிசா சமஹார அம்மலா மே தருவ வயசம்பூர்ண வென்ன திச ஜனவா திஸ்ஸகட்ட பெறனாங் அடுகானே மாசகட்ட மேஹா மே தருவா உற்பத்திய லவன்னோன இனிசா மே நொமேரு தருவா சீசர் சத்கமக் கரலா வைத்தியவரேக் லவா மே அம்மலா கன்ன பெலபிலா தியனவா நொமேரு தருவுகெங் அப்பி பலாபுரத்துவென்ன புலுவாங் தே முகத்த ஏ தருவட்ட பலவெனி வசரே இந்தலா அபியோக ஜாகனியமே ஹக்கியாவ மானசிக சா சாரிக வர்தனைய ஏ தருவன்ட அஹிம் வேணவா ஏக ஹரி அபராதியாக் அதுவே துருத் மேகட்ட அபி விசுவாச கரணவா கிசிம கிரியா மார்கயாக் நாய கியலா ஏ வகேம அபி தன்னவாத பலாத் பாசல் சஹா ஜாதிக பாசல் வல இன்ன விதுஹல்பதி வரு விதுஹல்பதி வரியான் ஏ வகேம ஏகட்ட அத்துதவு தென உபவிதுஹல்பதி உபவிதுஹல்பதி வரியான் ஏ வகேம ஏ பாசலே இன்ன ஜேஷ்ட குருவரும் மம கியன்னே ஹம கினாம நெவி விசால பிரிசாக் மே தரு சல்லி வலட்ட கன்ன பிளம்பிலா தியனவா ஒவ்வொருமா தன்னவா கொய்தரங் பிரசித்த பாசல் வல பிரசித்த ஜாதிக பாசல் வல பலாத் பாசல் வல அமைத்துமணி அப்படி தகல தீன பத்திர வல ரூபாஹனியே ஏ நியூஸ் தகல தீனவா ஏ விதுஹல்பதி வரியோ அல்லஸ் அரகன அல்லஸ் தல்ட கொட்டுவிலா தீன ஆக்காரிய தருவ விகுணோ தமன்ட தருவ இன்னவாய் கேன ஹங்கீம ஏ அத்தனே சமஹார மெத்தி அமைத்தி வரு தமங்க ராஜ்ய காலே துல மே வித்வல்பதி உருண்டே லமாய் பாசல தத்துலத் கரகனியே மே அவகாச லபா துன்னா அர வந்துலட தலபிஹ துன்னா வகே தமாய் ஏ தத்தியன் ஏ தாம நிவர்தி விலா நே ஏக நிசா விசேஷம் மே சம்பந்தேன் அபே ஏ ரோஹிணி குமாரி ஏ மந்திரி துமியத் எக்க சம்பந்த விலா அபி அபே பத்தியே துமியேகே சபாபத்தியே யுக்தவ மே பலவெனி மசத் லமாய் கன்ன விசேஷ கம்மேத்யக் அபி சகஸ் கரண மதியத் துனா ஏகேதி அபி விதாகார தத்தியன் கென சலகில் லக்கரா சலகில் லக்கரல ஏ கிரமவேதி மங் தன்னே ஹதல தியனவா நமுத் ஏ கிரமவேதி எஹெம ஹதுவத் ஏக பாவிதாவேதி கிரியாத்ம கர்ண புஜ்ஜலிங்கே ஏ தியன கதி தாம ஹாரே குன் ஹாரே மல்ல கிஹில்லென் ஹாரே தாமத் ஏவா வினஸ்ல நதி நிசா அதத் மே தருவுண்ட சித்த வெலா தியனவா அம்மல தாத்தலாட தமன்ட ஏ நியமித பாசல அஹிமீம நிசா ஏ தருவோ கரே தியாகன கிஹில்ல பாரவல் கான் ரஸ்யாது கஹாலா ஏ தருவோங்க ஐத்தியா ரக்ஷா கரகன் பலதாரின் பலப்பயம் கரன் தேசபாலித் பலப்பயம் கரன் ஏகோலங்க அசரவன் ஏக நிசா மே தத்திய இதாமத்ம கனகாடு தாயக்காய் மம புஜ்ஜலிக தன்னவா பலாத் பாசல் வல இன்ன விதுஹல்பதி ஒரு ஏ வகையம பலாத் பாசல் இன்ன விதுஹல்பதி வரியான் அத்தம்மய ஜாதிக பாசல் விதுஹல்பதி வருன் வரியான் மம அவங்க தன்ன மம மட விசுவாசத்தீர மம මට අත්දැකීමක් තියෙනවා. මස් රාත්තල් දෙකට අරක්කු බෝතලයට සල්ලි වලට මේ දරුවෝ පාසලට ගන්නවා. පාසලට ගන්නවා විදුහල්පතිවරයාගේ ගෙදරට ඒ මස් කඩකාරයා දරුවා මට හම් වෙලා කිව්ව තංගල්ලේ. තංගල්ලේ ඒ මස් වෙළඳන් කරන මුදලාලි කෙනෙක් මට කිව්වා, අනේ මන්දිතුමා කකුල් දෙක අල්ලම දින්නම් කියන්න ලැජ්ජයි. විදුහල්පතිවරයාට දරුවා ගත්ත පාසලට එක වසරට හැමදාම මස් කිලෝ දෙක දෙක යවන්න ඕන ගෙදරට. මම මේ කියන්නේ මෙතුමා ඇත්ත කතාව කියන්නේ. අද මෙන්න මේ වගේ කේතවාචකයක් තියෙන්නේ. විල්ලැජ්ජයි අරක්කු බෝතලෙන් දරුවෝ ගන්නවා. මේ විදුහල්පතිවරයා ඇතම් ඕන් තරම් මේවා අපි දැකලා තියෙනවා. මාධ්‍ය වලින් හෙළදරව් වෙලා දඬුවම් විඳලා තියෙනවා. ඒත් කිසිම ආකාරයක පාඩමක් එයාලා ඉගෙන ගන්න හැම කෙනාටම කියනවා නේ මම කියන්නේ. ඒ නිසා අපි දන්නවා මේ සම්බන්ධයෙන් අපි කතා බහ කරා, පැහැදිලි කරලා දුන්නා. එක එක අමාත්‍යංශ වලින් එක එක මේ රජයන්ගෙන් ආණ්ඩු වලින් මේකට විවිධ දේවල් උපක්‍රම භාවිතා කරා. ළඟම පාසල, හොඳම පාසල, සපිරි පාසල් ඒව ඇති කරා. ඇති කරාට නමුත් අපි දන්නවා ඒව හරියට ඒ තැන්වල ස්ථානගත වෙලා සමගාමීව අඩු පහසුකම් තියෙන පාසල් වලට භෞතික හා මානව සම්පත් ටික ලබා දීලා ඒව සම්පූර්ණ කරලා ඒ සපිරි පාසල හරි හොඳම පාසල හරි අර ජනප්‍රිය පාසලට යම් ආකාරයක කිලෝමීටර් ගානක ගෙහින් ආරම්භ කරලා ඒකට සාර්ථකව ඒ අවශ්‍ය මානව සහ භෞතික සම්පත ලබා දීම කරනවා නම් අපි විශ්වාස කරන යම් ප්‍රමාණයකට හරි මේකෙන් ගොඩ යන්න පුළුවන්කම තියෙනවායි කියලා. නමුත් ඒ වුණත් හරියට ඒ කටයුතු ක්‍රියාත්මක වීමේදී ඒ සම්බන්ධයෙන් උනේ නැහැ කියන එකයි අයි ප්‍රශ්න කරන්නේ. ඒ නිසා අද සල්ලි තියෙන මිනිස්සු තමන්ගේ දරුවන් සුසුකන් නැති වුණත් විවිධාකාර තල යටතේ සමහර ලාවට ගෘහමූලික ආසන්න පදිංචිය ඒ වගේම ඒ තමත් විවිධාකාර සුසුකම් පදනම් කරගෙන ගෘහමූලික වේවා ඒ වගේම සමහර අම්මල තාත්තලේ පාසලට ගිහිල්ලා තියෙනවනම් සහෝදරයෙක් ගිහිල්ලා තියෙනවනම් අන්න ඒ පදනම් මත විවිධාකාර පදනම් මත ගත්තත් නමුත් අන්තිමේදී මේ එහෙකටවත් අහු නොවි අර අහිංසක දුගී දුප්පත් අම්මා තාත්තගේ දරුවෝ තාමත් පාසලක් නැතුව දුක් විඳිනවා. දැන් මේ ජනවාරි මාසේ අවසාන වෙන්න හදන්නේ. නමුත් අපි හම්බෙන්න එනවා ඇවිල්ලා අපට මේ දුක් ගැනවිල කියනවා. ඒ නිසා අපි නිරුත්තරයි මේවට. ඒ නිසා සල්ලි නැති මිනිස්සුන්ට අද මහා ඛේදවාචකයට මුහුණ දෙන්න සිද්ධලා තියෙනවා. ඒ වගේම කියන්න ඕන මෙන්න මේවට යම්සා ආකාරයක හරි විසඳුම් තියෙනව නැත්තේ නෑ. අපි මේවා ඒ රෝහණී කුමාරි ඒ මන්ත්‍රීතුමිය අපි එකතු වෙලා ඒ සභාපතිත්වයෙන් යුක්ත ඒ කමිටුව සාකච්ඡා කරන වෙලාවෙත් ඒ එකන් ආපු විදුහල්පතිවරු ඒ වගේම අධ්‍යක්ෂකවරු අධ්‍යාපන ලේකම්තුමාලා විවිධ තලයේ ඉන්න අපි අයට මේ තත්ත්වයන් උදාහරණ සහිතව පැහැදිලි කරලා දුන්නා, තේරුම් කරලා දුන්නා. නමුත් අදත් මේවා ඒ ආකාරයෙන් යම් ප්‍රමාණකින් සිදුවෙනවා. මේවට තදබල විදියේ දේශපාලන බලපෑම් තියෙනවා. ඒවට විදුහල්පතිවරු බොහොමයක්ම යට වෙලා ඉන්නවා. ඒ නිසා අපි විශ්වාස කරනවා යම් ප්‍රමාණකින් හරි මේකට විසඳුමක් දෙන්න පුළුවන්කම තියෙනවා. මෙන්න මේ විදියට මේකට නිශ්චිත ගුරුමාරු ප්‍රතිපත්තියක් පළාත් සභා මට්ටමින් ජාතික පාසල් මට්ටමින් ක්‍රියාත්මක කරනවා නම් අපි විශ්වාස කරනවා යම් තාදුරකට මේකෙන් ගොඩ එන්න පුළුවන්කම තියෙනවා කියලා. ඒ ගුරුමාරු ප්‍රතිපත්තිය සාධාරණ සර්වකාලිකක් විය යුතුයි.
කාලය මන්ත්‍රීතුමා
මම ඉක්මනට අත්නවා. ඒ නිසා අල්ලපු ඉස්කෝලෙන් එතන අල්ලපු ඉස්කෝලට දැම්මට වැඩක් වෙන්නේ ඒ ගුරුමාරු ප්‍රතිපත්තියේ ඒක නෙවී. ජනප්‍රිය පාසලේ අඩුගානේ අවුරුදු 3ක් හිටපු ගුරුවරියක් අර ගමේ පාසලට දානවා නම් තවත් අවුරුදු 3කට අපි විශ්වාස කරනවා යම් තාදුරකට ඒ ගමේ පාසලේ ළමයි මේ ජනප්‍රිය පාසලට එන එක නතර වෙනවා. මම උදාහරණයක් කියන්නම්. හම්බන්තොට දිස්ත්‍රික්කයේ තංගල්ල කලාපේ තංගල්ල කොට්ටාසේ ඒ නාගුල්ගමුව ප්‍රාථමික විද්‍යාලේ ඒ ළමයි නාගුල්ගමුව කුඩාවැල්ල ඒ ප්‍රදේශ ළමයි 2017 වසරේ සියලු දෙනාම ඒ පළවෙනි වසරට ගියේ තංගල්ලේ ආදර්ශයට සහ තංගල්ලේ ප්‍රාථමික විද්‍යාලයට 2018 අවුරුද්දේ ඒ ගුරුමාරු ප්‍රතිපත්තියක් අනුව ගුරුවරියෝ එක්කෙනෙක් දැම්මා තංගල්ලේ ඒ ප්‍රාථමික විද්‍යාල ගුරුවරියක් දැම්මා ආදර්ශයේ විද්‍යාල ගුරුවරියක් දැම්මා අර නාගුල්ගම්මුව ප්‍රාථමික පාසලට ඇමතුමනි ඔබතුමා විශ්වාස කරන්න 2018 අවුරුද්දේ අර කුඩාවැල්ලේ ළමයි 50ක් විතර එන එක මුළුමනින්ම නතර වුණායි අවුරුද්දේ මෙන්න මේ විදිහට ප්‍රායෝගික විසඳුම් තියෙනවා නමුත් මේ වේ ගුරුමාරු ප්‍රතිපත්ති ක්‍රියාත්මක කරන අය හරියට සාධාරණව කල්පනා කරලා ඉෂ්ට කරනව නම් අර වෙන් වෙලා කොන් වෙලා හුදකලා වෙලා ඉන්න දරුවන්ට මේ විදිහේ රස්‍යාදු ගහන්න ලැබෙන්නේ නැහැ ඒ දරුවන්ට සාධාරණ කිසි කරන්න පුළුවන්කම ලැබෙනවා කියන එක අපි විශ්වාස කරනවා ඒ නිසා මේ සම්බන්ධයෙන් අධ්‍යාපන බලධාරීන්ගේ ඇස් ඇරලා ඇස් යොමු කරලා මේ දරුවන්ට සාධාරණයක් ඉෂ්ට කරන්න මැදිහත් වෙන්නේ කියන ඉල්ලීම කරමින් මම නිහඬ වෙනවා
ස්තුතියි කළු රොහිණී ජනරත්න මැතිණිය මේ යෝජනාව ඉදිරි කිරීම
පුරසනේ ගරු මන්ත්‍රීතුමනි මම පළමුව ස්තුතිවන්ත වෙනවා අවස්ථාව ලබා දීම පිළිබඳව වයස සම්පූර්ණ කර පාසල් අධ්‍යාපනයට ඇතුළු වීමට සිටින දරුවන්ට අපේක්ෂිත පාසල් ලබා දීම සඳහා විධිවත් වැඩපිළිවෙලක් අවශ්‍යයි ඒ සඳහා කටයුතු සකස් කරන්න යයි ඉදිරිපත් කරමින් නිහාල් ගලප්පති ගරු මන්ත්‍රීතුමා ඉදිරිපත් කරපු යෝජනාව ස්ථීර කරමින් ඒ පිළිබඳව යම් අදහසක් ප්‍රකාශ කරන්නට මම බලාපොරොත්තු වෙනවා. අපි දන්නවා එක වසරට දරුවෙක් පාසලට එනවයි කියන්නේ ඒ දරුවාගේ ජීවිත ගමනේ අවශ්‍ය මාර්ගයට පා තැබීම කියන එක. ඒ වගේම දෙමව්පියන්ගේ එකම බලාපොරොත්තුව සම්පත දරුවන්ට අධ්‍යාපනය ලබා දීම. ඒ සඳහා මූලික පියවර තමයි එක වසරට දරුවෙක් ඇතුළු කරවා ගැනීම. මේකෙදී අපි සැලකිලිමත් වෙන්න ඕනි. අපි දන්නවා නගර බදනම් පාසල්වල තදබදය ඇති වෙන එක සම්බන්ධයෙන් අපි වෙනම කතා කරන්නට ඕනි. නමුත් ගම්බද ප්‍රදේශවලත් මේ තත්ත්වයේ ඇති වී තිබීම පිළිබඳව අපි සැලකිල්ලට ගන්න ඕනි. අද අපි දකිනවා රජය ගෙනත් තියෙනවා පන්ති කාමරයක සිටින දරුවන් ගණන 40 කළ යුතුයි කියලා. මේ යෝජනාව මං හිතනවා මීට වඩා අපි විවාදාත්මකව කතා කරන්නට ඕනි කියලා. පයබරවායට පිටකර බෙහෙත් බදලා හරියන්නේ නැහැයි කියන එක මම මේ වෙලාවේ මතක් කරනවා. මොකද පන්ති කාමරයක ඇත්තටම සිටිය යුතු ළමුන් ගණන කීයද කියන එක අපි විවාද කරන්න ඕනේ. ජාත්‍යන්තර අධ්‍යාපනයේ පිළිබඳ ජාත්‍යන්තරයේ තියෙන පරාමිතීන් මොනවද කියන එක පිළිබඳව අපි සැලකිල්ලට ගන්නට ඕනි. මනෝවිද්‍යාඥයන් එහෙම නැත්නම් අධ්‍යාපනඥයන් පන්තියක ඉන්න ඕනේ ළමයි ගාන සම්බන්ධයෙන් දරණ අදහස මොනවද කියන එක අපි සැලකිල්ලට ගන්න ඕනි. ඒ පන්තිවල උගන්නන ගුරුවරුන් විදුහල්පතිවරුන් දරණ මතය මොකද්ද කියන එක අපි සැලකිල්ලට ගන්න ඕනි. ඒ වගේම 40 ඉක්මවපු එහෙම නැත්නම් 40ක් ඉන්න 35ට වැඩියෙන් ඉන්න 20ට වැඩියෙන් ඉන්න පන්තිවල දරුවන්ගේ අධ්‍යාපන තත්ත්වය කෙසේද ඒ අයගේ මූලික සංකල්ප ලබා ගැනීම පිළිබඳව සමීක්ෂණය කරන්න ඕනි. එහෙම කෙරුවොතින් මං හිතනවා පන්තියක ඉන්න ඕනේ ගාන 40ද කියන එක පිළිබඳව අපිට හොඳ තීරණයක් ගන්න පුළුවන් වේවි. අපි දන්නවා කාලච්ඡේදයක තියෙන්නේ මිනිත්තු 40යි. පන්තියකට ළමයි 40ක් දැම්මොත් මිනිත්තු 40 ඇතුළෙම ගරු මන්ත්‍රීතුමා ගුරුවරිය පන්තියට ආවොත් මිනිත්තු 40ක් උගන්වන්න පුළුවන්. වෙන පන්තියක ඉඳන් එනකොට මිනිත්තු කීපයක් ගත වෙනවා. එහෙමනම් අපි හිතමු මිනිත්තු 35යි ඉගෙන උගන්වන්න පුළුවන් වෙන්නේ. මිනිත්තු 20ක් විතර යනවා පාඩම ගොඩනගන්නට.
එහෙමනම් දරුවා පිළිබඳ අධීක්ෂණය ඇගයීම කරගන්න තියෙන මිනිත්තු 15යි. එතකොට ළමයි 40ක් ඉන්නකොට එක මිනිත්තු භාගයක්වත් දරුවා කෙරෙහි ගුරුවරයාට අවධානය යොමු කරගන්නට අවශ්‍ය වෙලාව ලැබෙනවාද කියන එක අපි හොයන්න ඕනි. ඊළඟට ගුරුවරයාගේ අවධානය යොමු කිරීම වගේම ගුරුවරයාගේ පීඩනය කොච්චරද කියනක මම ගුරුවරියක් විදිහට හිටපු නිසා මම දන්නවා. පන්තියේ ළමයි 40 දෙනා පිළිබඳවම කෙටියෙන් මම ඉවර කරන්නම්. 40 දෙනා පිළිබඳවම අවධානය යොමු කරගන්නට ගුරුවරයෙක් ලොකු පීඩාවකට පත් වෙනවා. මනෝවෛද්‍යවරුන්ගෙන් ඇහුවොතින් කියයි කොච්චර ගුරුවරු ඇවිල්ලා ඒ පිළිබඳව කතා කරනවාද කියලා. ප්‍රාථමික පන්තියේ තමයි ගරු මන්ත්‍රීතුමනි මූලික සංකල්ප ලබා දෙන අවධිය. 9 පන්තියට විතර යනකම් මේ මූලික සංකල්ප ලබා දීම තමයි ඒක තුළ සිද්ධ වෙන්නේ. එහෙමනම් මූලික සංකල්ප ටික විධිමත්ව නොලැබුණොත් මං හිතන්නේ කාලය අරගෙන කතා කරන්න මට චුට්ටක් දෙන්න. මූලික සංකල්ප ටික නොලැබෙන දරුවා විභාග වලදී මූලික සංකල්ප නැතුව ඉතිරි ටික සම්පූර්ණ කරගන්නේ කොහොමද? එහෙමනම් ප්‍රාථමික පන්තියේදී ළමයි ගාන වැඩි වුණොත්ද හොඳ, ළමයි ගාන අඩු වුණොත්ද හොඳ කියන එක රජයේ අවධානය යොමු කරයි. ගුරුවරයාට පහසු වෙන්නේ, දරුවාට වඩාත් සුදුසු වෙන්නේ ළමයි වැඩි පන්තියද ළමයි අඩුවෙන් ඉන්න පන්ති කාමරයේද? මෙන්න මේ කාරණාව හේතුගෙටගෙන නගරය තුල ඇතිවන තදබදය වළක්වන්නට විවිධ අවස්ථාවල් වලදී විවිධ රජයන් තීන්දුව අරගෙන තියෙනවා. මේ තදබදය නැති කරන්නටත් ගමේ පාසල වැහෙන්න යන එක නවත්තන්නටත් ළඟම පාසල හොඳම පාසල වගේ පරිසරයත් එක්ක පරිසරය තුල වැඩිමින් ළඟම තියෙන පාසලට දරුවා යන්න අවශ්‍ය වටපිටාව හදලා දෙන්න. ඒක තුල ගරු මන්ත්‍රීතුමනි එක වසරට චක්‍රලේඛයක් එනවා. 2008-21 චක්‍රලේඛය. මේක අවුරුද්දෙන් අවුරුද්ද විටින් විට සංශෝධනයට ලක් වුණා. අපි මම නියෝජනය කරන අධ්‍යාපන ආංශික අධීක්ෂණ අනුකමිටුවේදීත් අපි සංශෝධන 21ක් කරා. 2016 කියන චක්‍රලේඛයේ අපි සංශෝධන 21ක් ඇතුළත් කරා. එහෙම කරපු චක්‍රලේඛයේ තමයි දැන් ක්‍රියාත්මක වෙන්නේ. මම මෙතනදී අවධාරණය කරන්නේ මම මේක සභාගත කරනවා. මේ තමයි ශ්‍රේෂ්ඨාධිකරණ නඩු අංක SCFR 235 ඇලයිරක් 211 2015 සිට ඉදිරියට ක්‍රියාත්මක කළ යුතුයි කියලා නියෝගයක් දීලා තියෙනවා. පන්තියක ඉන්න ඕනේ ළමයි 35යි කියලා. මේක නඩු තීන්දුවකින් ප්‍රකාශයට පත් කරලා තියෙනවා. එතකොට ළමයි 40ක් කිරීම සුදුසුද කියන එක මතක් කරමින් අවසාන වශයෙන් ඉතිහාසයේ ගත්ත වැරදි තීන්දුවලට අදත් අධ්‍යාපන ශාස්ත්‍රයේ තුල විසඳාගත නොහැකිව තියෙන ප්‍රශ්න ගැටළු ගණනාවක් තියෙනවා. අධිසේවක ගණයේ විදුහල්පතිවරු පත් කරපු එක, අධිසේවක ගණයේ අධ්‍යාපන පරිපාලන සේවයේ නිලධාරීන් පත් කරපු එක, ඒ වගේ නැවත වතාවක් 40ක් පන්ති කාමරයට ගොනු කරලා අදත් ඉදිරියටත් විසඳ ගන්න බැරි ගැටලු ඇති කරන්න එපා කියන එකත් මතක් කරමින් අලුතින් ගුරු සහායකවරුන් බඳවා ගන්නට අවශ්‍ය ක්‍රමයක් නම් මේ 40ක් එකතු කරලා කරන්න යන්නේ. මං හිතනවා පද්ධතියට හානි වෙන ආකාරයේ තීන්දුව නොගන්නට වග බලා ගන්න කියලා මං ඉල්ලමින් අවසාන වශයෙන් පාසල ආසන්නයේ සිටින දරුවාට කිසිම ගැටලුවක් නැතුව පාසලට එන්න පුළුවන් විදිහට ළඟම තියෙන පාසලේ පහසුකම් වැඩි කරමින් ගුරුවරු අවශ්‍ය ප්‍රමාණය ලබා දෙමින් පන්ති කාමර ප්‍රමාණය වැඩි කරමින් හෝ මේ 40ේ තත්වයට යන්නේ නැතුව ළඟ ඉන්න ළමයාට විධිමත්ව තදබදයකින් නැතුව ඉගෙන ගන්න පුළුවන් ක්‍රමවේදයක් සකස් කර දීම සුදුසුයි කියලා මම මේ සභාවට ගරු මන්ත්‍රීතුමාගේ යෝජනාව ස්ථීර කරමින් ප්‍රකාශ කර සිටිනවා.
ගරු ආශුමාසිංහ මහත්තයා.
උලාසනාරෝඩ මන්ත්‍රීතුමනි, අපේ නිහාල් ගලප්පත්ති මන්ත්‍රීතුමා ඉදිරිපත් කරන ලද සභාව කල්තමේ යෝජනාව සම්බන්ධයෙන් මගේ අදහස් ප්‍රකාශ කරන්න අවස්ථාව දීම ගැන ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා. මේ යෝජනාව අධ්‍යාපන විශේෂණ අධ්‍යාපන ආංශික අධීක්ෂණ කාරක සභාවේ සමාජික හැටියට එතුමාත් අපි සියලු දෙනාම නිතර සාකච්ඡා කරන මාතෘකාවක්. මේක සාකච්ඡා කරන හැමදාම, නමුත් අපිට තාම රටේ ස්ථිර වෙනස් නොවන ප්‍රතිපත්තියක් හදාගන්න බැරි වෙලා තියෙනවා අද මේ කල්පනා කරන 35-40 කිරීමේ යෝජනාව තුල. අපි සලකා බැලිය යුතු ප්‍රධාන කාරණය ඇයි මේ 31 පන්ති කාමරයක 35 දෙනෙක් කියන යෝජනාව එන්නේ ඇයි කියලා. මේක මනෝ විද්‍යාත්මකව ළමේකට ඉගෙන ගන්න තියෙන වටපිටාවත් එක්ක ලෝකේ දියුණු රටවල් වල තියෙන දත්තත් එක්ක ඒ වගේම අපේ දරුවන්ගේ අලුතෙන් හිතන්න චින්තනය වෙනස් කරන්න අවශ්‍ය වටපිටාව හදන්න අවශ්‍ය නීතියක් හැටියට තමයි මේ 35 නීතිය ඇති වෙන්නේ. රෝහිණී විජේරත්න මන්ත්‍රීතුමිය කිව්වාගේ මේක නඩු තීන්දුවකින් තීරණය වෙච්ච කාරණයක්. එහෙමනම් ශ්‍රේෂ්ඨාධිකරණය. එතකොට එහෙමනම් මේ කාරණය ගැන ස්ථිර ප්‍රතිපත්තියක් රටට අවශ්‍යයි. අපි යෝජනා කරනවා මේ 35 කියන එක වෙනස් කරන්න එපා. මේ වෙනස් කිරීම තුළ ඇති වෙන්නේ මූලික වශයෙන් අධ්‍යාපන ක්ෂේත්‍රයේ විශාල අර්බුද ගණනාවක් ඇති වෙනවා. ඒක තමයි මේ 35-40 කිරීම තුළ ප්‍රධාන පාසල් ටිකට ඉල්ලුම් වැඩි වෙනවා. ඒ ප්‍රධාන පාසල් ආසන්නයේ තියෙන කුඩා පාසල් ටික ඔක්කොම වැහෙන තත්යකට අනාගතේපත් වෙනවා. අපේ රජයේ තියෙන කාලේ ළඟම පාසල හොඳම පාසල වැඩසටහන ක්‍රියාත්මක කරේ කලන්න අපි සැලසුම් හදලා ඔක්කොම අවශ්‍ය ගොඩනැගිලි පහසුකම් යටිතල පහසුකම් සියල්ල ලබා දුන්නේ මෙන්න මෙවැනි අනාගත ප්‍රශ්නයක් ඇති නොවෙන්න. උදාහරණයක් මගේ අත්දැකීම් තියෙනවා ජපානය වගේ රටවල් වල අපි දැක්කා ඕනෑම දරුවෙක් ඒ දරුවාගේ ලිපිනය අනුව කොයි පාසලටද යන්නේ කියන එක ඉබේම තීරණය වෙලා තියෙනවා. එතකොට ඒ දරුවා යා යුතු පාසල ඒ පාසලෙන් අනිත් පාසලකට යනවනම් සුවිශේෂී හේතු තියෙන්න ඕන. ඒක ඉතාමත් අමාරු කාර්යයක්. මේ තමයි මේ ළඟම පාසල හොඳම පාසල කන්සෙප්ට් එක. එහෙනම් තමන්ගේ නිවස ආසන්නේ නිවස ළඟ ඉඳලා පුළුවන් තරම් පයින් යන දුරකින් තියෙන පාසල් තමයි ලෝකේ බොහෝ රටවල් වල දරුවෝ යන්නේ. නමුත් අපේ ලංකාවේ මේ ක්‍රමවේදය තුළ මට මතකයි මම කොළඹ ආනන්ද විද්‍යාලයට එනකොට උදේ 4:00 නැගිටලා 4:00 බස් එකේ ඉන්නේ. 7 වෙනකොට කොළඹට එන්න නිසා. ඉතින් 82. ඉතින් 82 ඉඳගෙනම අපි මේ අර්බුදේ ඉන්නවා. එතකොට 4:00 නැගිටලා හවස ඊට පස්සේ ඉස්කෝලේ අවසන් වෙලා ආපහු ගෙදර යනකොට 3:00. අද මේ තත්ත්වය අපි අත්විඳිනවා. ප්‍රධාන පෙළේ පාසල් වලට පාසල් ළඟම දරුවෝ නෙමෙයි ඉන්නේ. පැය 2-3 ඈත ඉඳන් දරුවෝ එන්නේ. එතකොට මේ සිදුවීම මත මොකද වෙලා තියෙන්නේ? දරුවෙක්ගේ ඉගෙන ගන්න තියෙන කාල සීමාව සීමා සහිත වෙලා තියෙනවා. පාසලේදී ඉගෙන ගන්න කාලය අමතරව අලුතෙන් හිතන් තියෙන කාලය සම්පූර්ණයෙන් නැති වෙලා තියෙනවා. ඒ දරුවා නැවත ගෙදර ගියාට පස්සේ මානසික පීඩණයෙන් මහන්සි වෙලා තග්ගාල කරන්නේ නිදා ගන්න එක නැත්තම් ඒ පීඩනයත් එක්ක දරුවා අධ්‍යාපනයෙන් බැහැර වෙනවා. ඒ නිසා අපි පාසල් දරුවන්ට පුරුදු පුහුණු කළ යුත්තේ පාඩම් කරලා පන්ති කාමරය තුල විභාග කේන්ද්‍රීය අධ්‍යාපන ක්‍රමයෙන් පරිබාහිරව මේ රටේ අනාගතය ගැන හිතන අලුත් චින්තනයක් ඇති කරන්න අලුතෙන් හිතන්න පුරුවන් දරු පරපුරක් නිර්මාණය කිරීම. මේකට ඉතාමත් අවශ්‍ය කාරණයක් තමයි ඉගෙන ගන්න පරිසරය. ඒ පරිසරය අර පැක් වෙන්න නැත්නම් බොහොම සීමිත ඉඩක් බවට පත් වුණොත් ඒ පරිසරය චින්තන ශක්තිය විනාශ වෙනවා. ඒ නිසා තමයි අපි ආංශික අධීක්ෂණකාරක සභාවේ වාර්තාවක් ඉදිරිපත් කරා පසුගිය දවස්වල. ඒ වාර්තාව අපි කතා කරන්නේ STEM අධ්‍යාපනය ගැන. විද්‍යාව ගණිතයේ තාක්ෂණයේ ඉංජිනේරු විද්‍යාව සම්බන්ධයෙන් අධ්‍යාපන ක්‍රමයේ වෙනස් වෙන්න ඕන ආකාරය ගැන මේ වාර්තාව ඇතුලේ තියෙනවා. මේ සියලු කාරණා අපි කතා කරලා 21 වෙනි අවශ්‍ය ඒ දැනුම අපි කියනවා 21st century skills මේ 21 වෙනි ශතවර්ෂයට අවශ්‍ය දරුව අධ්‍යාපනයේ හැදෑරිය යුතු දැනුම විවිධ ශාස්ත්‍රවල ලෝකේ හඳුනාගෙන තියෙනවා. එහෙමනම් මේ ශාස්ත්‍ර හඳුනාගත් ශාස්ත්‍රවල ප්‍රමාණික දැනුමක් ඇති දරුවන් බිහි කරේ නැත්නම් රටේ අනාගතයේ උත්පාදනය වන රැකී ආරක්ෂාට අවශ්‍ය අපේ උපාධිධාරීන් අපේ දරුවන් බිහි කිරීමෙන් වැළකෙනවා. ඉතින් මේ සියලු කාරණාවලට බලපාන්නේ පන්ති කාමරේ බොහොම පහසුවෙන් අධ්‍යාපනය කිරීම නැත්නම් පන්ති කාමරය තුළ චින්තන ශක්තිය වැඩි කරන්න, තමන්ගේ ස්කිල්ස් ඩෙවලොප් කරන්න, මේ මේ සියලු දේවල් වලට අවශ්‍ය වටපිටාව හැදෙන එක. ඒ නිසා විශේෂයෙන් අධ්‍යාපන ඇමතිතුමාගෙන් අපි ඉල්ලා සිටිනවා මේ ආණ්ඩු මාරු වෙන්න ප්‍රතිපත්ති වෙනස් නොකර මේ 35-40 කරන්න ඕනේ. තමන්ගේ ඡන්දදායකයන් සතුටු කරන්නම් මේ කරන්නේ අධ්‍යාපනයේ වලපල්ලට ගෙනියෑම නැවතත්. ඒ නිසා අලුතෙන් හිතන පරපුරක් හදන්න නම්, ලෝකය වෙනස් කරන්න පුළුවන් පරපුරක් හදන්න නම්, අලුතෙන් දියුණු වෙන තාක්ෂණයත් එක්ක ඉදිරියට යන ස්කිල්ස් එක්ක ලෝකේ ජය ගන්න කණ්ඩායමක් හදනවා නම් අපිට මේ අධ්‍යාපන ප්‍රතිපත්ති වෙනස් නොවන අධ්‍යාපන ප්‍රතිපත්ති රටට අවශ්‍යයි. ඒ නිසා තමයි ළඟම පාසල හොඳම පාසල වැඩසටහන හරහා අපි යෝජනා කරේ මෙන්න මේ ප්‍රතිපත්ති රටේ ස්ථාපිත කරලා ගමේ පාසල දියුණු කරලා ගමේ පාසල ඇතුළෙන්ම විශ්වවිද්‍යාලය දක්වා යන දරුවෝ බිහි කරන්න පුළුවන් නම් ඒ ගමට සම්පතක් වෙනවා. ඒ ගම තව තවත් දියුණු වෙනවා. ගමේ දරුවෝ ගම ගැන හිතන්න ගන්නවා. අද වෙන්නේ මොකද්ද? නමට විතරක් ගම තියෙනවා. දරුවෝ නගරයට එනවා. අම්මලා තාත්තලා කරන්නේ මොකද්ද? නගරේ ළඟ ගෙයක් කුලියට ගන්නවා. එක්කෝ අම්මා විතරක් ඉන්නවා තාත්තා ගමේ, නැත්නම් තාත්තා විතරක් ඉන්නවා අම්මා ගමේ. මේ ආදී වශයෙන් අද වටිනාම අම්මයි තාත්තා එකට ඉන්න මේ අපේ සංස්කෘතියත් විනාශ වෙලා තියෙනවා. මේක ඛේදවාචකයක්. මේ ඛේදවාචකේ අපි තේරුම් ගත්තේ නැත්නම් අපි පැලස්තර අලවන ඒ වෙලාවේ අවශ්‍යතාවයට අනුව විසඳුම් දෙන ක්‍රමවේදම කතා කරොත් මේ අපේ ජාතිය, ශ්‍රී ලාංකීය ජාතිය ඉදිරියට යන්නේ නැහැ. ගරු මූලාසන අරුර මන්ත්‍රීතුමනි, ඒ නිසා මේ වැදගත් සභාවෙන් අපි ඉල්ලා සිටිනවා, විශේෂයෙන් අධ්‍යාපන ඇමතිතුමාගෙන් ඉල්ලා සිටිනවා මේ සම්බන්ධයෙන් ඔබතුමාගේ අවධානය යොමු කරලා ස්ථිර ප්‍රතිපත්තියක්, ඒ වෙනස් නොවන ප්‍රතිපත්තියක් ඇති කරන්න උත්සාහ කරන්න කියලා ඉල්ලා සිටමින් ස්තුතිවන්ත වෙන වේලාව ලබා දීම ගැන.